कतर फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाड़ा लिखित रचनावली 146 जलावतनी, लेखक मोहन कल्पना, पठन शैलेश। 15 ऑगस्ट 1947 ने दिवसे भारत आजाद तो थयो, एनो आनंद एना थयेला भागलानी चीसमां जन्मता वेंत डूबी गयो छे। ભાગલાએ ધર્મજનું અત્યાચારો બળાત્કારો અને કરપીણ ખુંદરેજીથી લાશોના ઢગલે ઢગલા ખડકી દીધા, તેવી જ રીતે વતનની ધૂળમાં મૂળ નાખીને ઉગેલા જીવતા માણસોને વતનથી મૂળસોત ઉખેડીને જીવતા લાશ કરી મૂક્યા। ભારતના નવા સવા શાસનને માથે શરણાર્થીઓ અને નિરાશ્રિતોને નવેસરથી ગોઠવવાનો બોજ અકલ્પ્ય હતો। માનવ સંહાર અને માનવ ઉન્મૂલનની આ તાંડવ લીલા વચ્ચે પાકિસ્તાનમાં પોતાનો સિંધ પ્રદેશ છોડીને આવેલા સિંધીઓની કાળી વ્યથા માત્ર સિંધીઓ જ જાણે છે। આ સિંધી વિસ્થાપિતો પોતાની જન્મભૂમિ સિંધને છોડીને ભારતમાં આવી નવી પરિસ્થિતિમાં કેવી રીતે સમાધાન શોધે છે, કેવી રીતે ફરીને પોતાને બેઠા કરે છે આજીવિકા ઊભી કરવાને, બાળકોના ભણતરને આગળ ચલાવવાને, સંતાનોના લગ્ન વિવાહના સુખને સાકાર કરવાને અને દેશના ખૂણે ખૂણે જ્યાં જ્યાં ગયા ત્યાં ટકી રહેવાને કેવા પ્રયત્નો કરે છે તે કોઈથી અજાણે નથી। ભારતનો ઇતિહાસ બતાવે છે કે ભારતના સિંધ પ્રદેશના સિંધીઓએ હાથમાં તલવાર લઈ કેટલાય વિદેશી હુમલાઓને ખાળ્યા છે, પણ પછી જાણ્યું કે માત્ર તલવારથી ટકી નહીં શકાય તો સિંધીઓએ કહેવાય છે કે ત્રાજુ હાથમાં લઈ વેપાર માંડ્યો। અંગ્રેજોના વખતમાં કરાંચી દેખતું બંદર હતું, ત્યાંથી સિંધીઓ વેપાર અર્થે દેશ વિદેશની યાત્રાએ જતા। કદાચ એ જ કારણે સિંધીઓ જ્યાં ગયા ત્યાં તરત જ પગભર થયા છે, પણ એમના મનના એકાંતમાં વતન ઝુરાપો કાયમ રહ્યો છે। નવા સિંધી નવલકથાકારોમાં મહત્વનું નામ ધરાવનાર મોહન કલ્પનાએ દેશ વિભાજન વખતની સિંધી પ્રજાની યાતનાને અને એમના વતન ઝુરાપાને પોતાની નવલકથા જલાવતનીમાં વ્યક્ત કર્યા છે। મુંબઈમાં પહેલાં ઉપનગર કલ્યાણ ખાતે બીજા વિશ્વયુદ્ધ દરમિયાનની લશ્કરી છાવણીઓ હતી। આ લશ્કરી છાવણીઓમાં શરણાર્થી સિંધીઓને રાખવામાં આવેલા, પ્રારંભમાં નિર્દય અને લાલચુ વ્યવસ્થા વચ્ચે સિંધીઓની કેવી અવદશા થઈ એનું ચિત્ર તો આ જલાવતની નવલકથામાં છે જ, પણ એ સાથે પુનર્વાસિત સિંધીઓએ પોતાના ખંત અને પરિશ્રમથી ત્યાં ધંધા અને કારખાના ઊભા કરી કઈ રીતે સિંધુનગર ઊભું કર્યું એના પુરુષાર્થની વાત પણ એમાં છે। એક રીતે જોઈએ તો લેખક મોહન પોતે જ આ નવલકથાનો નાયક છે, એટલે કે આ નવલકથામાં ઘણો બધો ભાગ આત્મકથાત્મક છે અને એથી વધુ અસરકારક બન્યો છે। લેખક પ્રારંભમાં કહે છે કે ભારતીય નેતાઓની લાપરવાહી અને સિંધી નેતાઓની ભૂલથી આખો સિંધ પ્રાંત પાકિસ્તાનમાં ચાલી જાય છે અને સિંધીઓને પોતાનું વતન હંમેશ માટે છોડવાનો વખત આવે છે। કરાંચીથી મુંબઈ ઉતરેલા આ બે વતન સિંધીઓનું કોઈએ સ્વાગત તો ન કર્યું, પણ એને મોટો બોજ ગણ્યો। નાયક મોહન સહિત સિંધીઓને ઉપનગર કલ્યાણમાં વિશ્વયુદ્ધ વખતે લશ્કરી છાવણી જે હતી એવા સ્થળે ઠાસવામાં આવે છે। નાની નાની પતરા ઢાંકી ઓરડીઓમાં રહેતા સિંધીઓએ સિંધમાં બિલકુલ વરસાદ ન જોયેલો અને મુંબઈમાં વરસાદની હેલી જુએ છે ને ગભરાય છે। વરસાદના તોફાનમાં ઘણાના ઘરના પતરા તૂટી પડે છે અને કલ્યાણ કેન્દ્રમાં નાના મોટા સામાન સાથે સિંધીઓ ક્યાંક બીજે આશરો મળે એની રાહ જુએ છે। નાયક મોહન સિંધુ અને ગંગા બે બહેનો અને મા સાથે એવી જ રીતે આશરા વગરનો થઈ ગયો છે। માં પર પતરાની છત તૂટી પડતા માને સ્પિતાલમાં દાખલ કરી મોહન બીજા મકાન માટે ફોર્મ ભરવાને ઓફિસની હારમાં જોડાઈ જાય છે. ખાસ્સો મોડો આવેલો ક્લાર્ક મોહન પાસે રેફ્યુજી સર્ટિફિકેટ માંગે છે તો મોહન કહે છે કે અરજી કરી છે પણ સર્ટિફિકેટ મળ્યું નથી. પોતાની તૂટી ફૂટી અંગ્રેજીમાં મરાઠી ક્લાર્ક મોહનને કહી દે છે કે સર્ટિફિકેટ વિના એ કોઈ મદદ કરી શકે તેમ નથી. આ પછી પણ મોહન ઓફિસની બારી પાસેથી હટ્યો નહીં તો ક્લાર્ક મોહનને બેવકૂફ કહે છે. બીએ થયેલો મોહન શરણાર્થી છે પણ સ્વાભિમાની છે. ક્લાર્કને એ પાઠ ભણાવવા માગે છે પણ બીજા શરણાર્થીઓની વિનંતીથી એ છેવટે ક્લાર્કના ઉપરી પાસે જવાનું પસંદ કરે છે. ઉપરી કેબિનમાં ન હોવાથી પટાવાળો મોહનનો પ્રવેશ રોકે છે. મોહન પટાવાળાને કહે છે કે સરકાર તારા સાહેબને શું પગાર નથી ચૂકવતી? તો પટાવાળો સામે જવાબ આપે છે કે સાહેબ લોકોનો કોઈ સમય નથી હોતો. પગાર સરકાર ચૂકવે છે, તમે નથી ચૂકવતા. આ ઝઘડામાં હેડ ક્લાર્ક બહાર આવીને મોહનને મૂર્ખ કહે છે. ત્યાં ઉપરી આવી પહોંચે છે. સમય સૂચકતા વાપરી ઉપરી મોહન પર બધો દોષ ઢોળવા માટે પોતાની પાસે ખુરશી પર બેસાડે છે અને કહે છે કે એને શરણાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ છે. મોહન કહે છે કે મને સહાનુભૂતિ નહીં પણ મકાન જોઈએ છે. ઉપરી કહે છે કે રેફ્યુજી સર્ટિફિકેટ સાથે અરજી કરી 7 દિવસ બાદ આવજો. મોહન પૂછે છે કે 7 દિવસ હું ક્યાં જાઉં? તો ઉપરી મોહનને કહે છે કે શરણાર્થી છો, કોઈ પણ ઝાડ નીચે રાત ગુજારી શકો છો. સિંધથી ભાગેલા ત્યારે જનાબ જીનાને પૂછીને ભાગેલા કે ક્યાં જઈએ? મોહનની આંખમાં તણખા ઝરે છે. ટેબલ પર મોટી પછાડી એ પૂછે છે કે આ સમયે હું હિન્દુસ્તાનમાં છું કે પાકિસ્તાનમાં? ઉપરી જવાબ આપે છે કે ન હિન્દુસ્તાનમાં ન પાકિસ્તાનમાં. ધોબીના કૂતરાની જેમ તમારું ઘર ન તો અહીં છે ન તો ત્યાં છે. મોહન દ્રઢતાથી જવાબ આપે છે કે ઈર્ષ્યાવશ તમે સિંધીઓને જીવવા ભલે ન દો પણ અમે અમને મરવા નહીં દઈએ. આ પછી પાછો મોહન ઇસ્પિતાલમાં પહોંચે છે તો સરકારી ઇસ્પિતાલના ડૉક્ટરે 50 રૂપિયાના અભાવે પોતાની માને ઓક્સિજન વગરનો બાટલો મૂકી ને મારી નાખી છે એની એને જાણ થાય છે. ડૉક્ટરને આ બાબતમાં મારપીટ કરતા મોહનને 7 વર્ષની જેલની સજા થાય છે. પણ જેલમાં એની ડિગ્રી અને વર્તણૂક જોઈ જેલરને સહાનુભૂતિ થાય છે. જેલર મિત્ર મારફતે ઇસ્પિતાલના ડૉક્ટરની લાંચની તપાસ કરાવે છે. ડૉક્ટર લાંચીઓ સાબિત થાય છે અને મોહનનો તરત છુટકારો થાય છે. બહુ મહેનતને અંતે મોહન બહેનોને શોધી કાઢે છે, એના લગ્ન કરે છે અને પોતે મુખ્ય શિક્ષક તરીકે નોકરી કરે છે. હજી મોહનને લાગ્યા કરે છે કે હું મારા વર્તન માટે કુરબાન નથી થયો પણ પોતાને માટે વતનને કુરબાન કર્યો છે. એની આ તીવ્ર પીડા એને ભારે ભીડ વચ્ચે પણ એકલો અને નોંધારો રાખે છે. સિંધી પ્રજાની મોરસો તૂખડી જવાની પીડાને અનુભવથી આલેખતી આ નવલકથા વાચકને પણ એ પીડાનો ભાગીદાર બનાવે છે.